તારીખ 27/2/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 121 અને 122 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 98
સમકાળે ભાવની સુદ્રષ્ટા નૈમિત સુગંધથી પણ કહેવામાં આવે છે, જોવામાં આવે છે. પરિણામ સકાળની સ્વતંત્રતા રાખીને પદાર્થ પોતાના સકાળે સ્વતંત્ર પરિણમે છે. એવું જે વસ્તુનું સ્વરૂપ છે એ ત્રણેય કાળે સિદ્ધાંતિક વિષય છે, ત્રણેય કાળે એમ જ હોય છે. એ પ્રકારમાં કોઈ ફેરફાર થઈ જાય કોઈ કોઈ કારણથી એવું બનતું નથી. પુરુષાર્થના દ્રષ્ટિકોણથી મેં ચર્ચા કરી છે. પ્રથમ ત્રીજી રીતે છે કે આત્મા પુરુષાર્થ કરે અને કર્મનો નાશ ન થાય એમ બને જ નહીં. અને તેથી આત્માએ પુરુષાર્થ કર્યો છે માટે તે પુરુષાર્થથી કર્મનો નાશ થઈ ગયો છે એમ નથી. જ્યારે કોઈ જીવનો પોતાના સ્વરૂપ પ્રત્યેનો પુરુષાર્થ ઉત્પન્ન થાય અને જીવ ઘણા જોરથી પોતાના સ્વરૂપને સ્વરૂપમાં અંતર્મુખ થાય ત્યારે સામે આપોઆપ કર્મનો નાશ થાય. એ પણ જે કર્મ નાશ પામવા યોગ્ય હોય તેનો નાશ થાય. એટલે કે ઉદયમાં જે આવવાના હોય એ નિષ્કર્મ દશાને પામે એની પ્રકૃતિ આદિ નાશ થાય. સામાન્ય કર્મ કર્મ વર્ગણામાં ઉભરી જાય નાશ થાય એનો અર્થ એ છે. એના ઉદયનો નાશ થાય, એના વિપાકનો નાશ થાય, એના ફળનો નાશ થાય એમ. પરમાણુ તો પરમાણુ તરીકે શાશ્વત છે અને નાનાવરણી આદિ પ્રકૃતિ છોડીને કર્મ સામાન્યપણે કારણ વર્ગણામાં રહી જાય છે. પણ એ પૂર્વે વિભાવથી બંધાયેલા કર્મ છે અને એ કર્મ સંચિત કર્મનો ઉદય આવવાનો હોય છે એ કર્મનો વાત છે. એમાં પણ કેટલાકની વાત છે. બધા કર્મનો નાશ થાય છે એક કાળે એવું બનતું નથી. ક્રમશઃ કેટલાક કેટલાક કર્મનો નાશ થતાં થતાં પછી બધા કર્મનો અભાવ થઈ જાય છે. એમ આત્મા પુરુષાર્થ કરે ત્યારે એવું થાય જ થાય તો પણ આત્માએ આત્માના પુરુષાર્થના પરિણામ કર્યા છે, કર્મના પરમાણુના કોઈ પરિણામ આત્માએ કર્યા નથી. ઉદયના પણ નહીં, બંધના પણ નહીં અને નિર્જરાના પણ નહીં.
એવા જ થાય
થાય એવા છે. એવી એનો એનો એક ગુણધર્મ છે. જ્યારે જીવનો વિભાવ થાય ત્યારે બંધાવાનો પ્રકૃતિ આદિ ધારણ કરવાનો એનો ગુણધર્મ છે અને જ્યારે શુદ્ધ પરિણમન થાય ત્યારે એની જ નિવૃત્તિ થવી, જે કાર્ય થયું હતું એની જ નિવૃત્તિ થવી, એવું એનો ગુણધર્મ છે. એ સ્વતંત્ર એનો ગુણધર્મ છે. પરમાણુ તો જગતમાં ઘણા છે અને કારણ વર્ગણામાં ઘણા છે, પણ બંધાવાયુ જે બંધાય છે અને છૂટવાયુ જે છૂટે છે એની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે. જે પરમાણુમાં જે કાળે જે કામ થવાનું હતું તે થયું. જીવનું એમાં કાંઈ કરવું કારણ જીવનો કરતા હતા નથી.
પરતંત્ર જેવું લાગે,
પરતંત્ર જેવું લાગે છે પણ ખરેખર પરતંત્ર નથી એમ અહીંયા કહેવા માંગે છે, એમ અહીંયા કહેવા ધારે છે કે ખરેખર પરતંત્ર નથી. એટલે આત્માએ પુરુષાર્થ કર્યો છે, માટે પુરુષાર્થથી કર્મનો નાશ થયો છે એમ પણ નથી. આત્માનો સમ્યક દર્શનનો કાળ છે, દ્રષ્ટાંત લે છે. જેમ કે કોઈ આત્માનો સમ્યક દર્શનનો કાળ છે તે વખતે દર્શન મૂલ્યના નાશ વગેરેનો કાળ છે. મુખ્યપણે ત્યાં દર્શન મૂલ્યનો ઉપશમ થાય છે તો એને નાશ કહેવામાં આવે છે. ઉદયના અભાવને નાશ કહેવાય. ખરી જાય, નિર્જરા થાય તો પણ એને નાશ કહે છે. ઉપશમ કરે તો પણ એને નાશ કહે, કેમ કે એના વિપાકનો નાશ કર્યો, ઉદયનો નાશ કર્યો. માટે આત્માનો સમ્યક દર્શનનો કાળ છે તે વખતે દર્શન મૂલ્યના નાશના નાશ વગેરેનો કાળ છે અનંતાનંદી દર્શન મૂલ્ય. તો એ બંને કાર્ય સ્વતંત્ર થયા છે. સમ્યક દર્શન આત્માએ પોતાના પુરુષાર્થે કર્યું છે અને પરમાણુમાં જે દર્શન મૂલ્ય આજે પ્રકૃતિનો ઉપક્ષમ છે, ઉપક્ષમ નાશ થવો, એ બધો સ્વતંત્ર પરમાણુનું કાર્ય છે. એવું જ કોઈ વસ્તુનું સ્વરૂપ છે. જ્ઞાન અને જ્ઞેય છે, બહુ સીધું સમજાય છે કે જ્ઞેયો જ્ઞાનની અંદર પ્રવેશતા નહીં હોવા છતાં, સ્પર્શતા નહીં હોવા છતાં અને જ્ઞેયો જ્ઞાનને કાંઈ પણ નહીં કરતા હોવા છતાં, જ્ઞેયાકારે જ્ઞાનનો આકાર જ્ઞાનમાં આકૃતિ ઉઠે છે. તો બંનેમાં એકબીજાએ શું કર્યું છે કે બંને સ્વતંત્ર પરિણામ છે. જ્ઞાન પોતાનો એવો જ ગુણધર્મ હોવાથી સ્વતંત્ર જ્ઞેયાકાર ધારણ કરે છે અને જ્ઞેય પોતાના કારણે પોતાના પરિણામ કરી રહ્યું છે. જે કોઈ જ્ઞેયો છે એ પોતાના કારણે પોતે કાળે પોતાના ગુણધર્મ અનુસાર પરણી રહ્યું છે. અહીંયા જ્ઞાનમાં જણાવવું એ પણ પોતાના જ્ઞાનના કારણે જણાઈ રહ્યું છે, જ્ઞેયના કારણે નહીં. સ્વરૂપને વિતરાગતા ઉત્પન્ન થવા સાથે સિદ્ધ સંબંધ છે. વસ્તુ સ્વરૂપ એટલા માટે કહેવાય છે કે માત્ર વસ્તુનું સ્વરૂપ જણાવવું છે એમ નથી, પણ વસ્તુના સ્વરૂપને જણાવીને એ વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાન થતાં જીવને વિતરાગતા ઉત્પન્ન થઈ જાય એ હેતુ છે કહેવાનો, અને એ રીતે એ વાતને અંગીકાર કરવાની છે, સમજવાની છે. કે કોઈ પણ અનેક પ્રકારના જ્ઞેયો ઉત્પન્ન થાય, આ જીવને એ જ્ઞેયોના જણાવવાથી કોઈ પણ દોષનું કારણ ખરેખર નથી. જો જીવ દોષ કરે છે તો સ્વતંત્રપણે પોતાના કારણે કરે છે, સામા સંયોગ યોગને કારણે કરતો નથી. એવું ભૂલે છે એટલે એના ફેનું કારણ પકડે છે. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, તો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. કોઈના કારણથી કોઈ કોઈનું કાંઈ થાય છે એવી કલ્પના જ કરતા નથી. અથવા એવું કે એવું જાણે એ કાલ્પનિક જાણવું છે, વસ્તુનું સ્વરૂપ એવું નથી, બિલકુલ નથી એમ કેમ. વિતરાગતા થાય અને અન્યથા કલ્પના કરે તો મિથ્યાત્વ, અને મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ થાય એમ.
નહીં આવે તો તેવું જ્ઞાન થાય, એનાથી જુદું જ્ઞાન તો થતું
જુદું નથી થતું, છતાં એના કારણથી નથી થતું. જો એના કારણે થતું હોય તો બીજે બધે જ્ઞાન ન હોય ત્યાં પણ એમ થવું જોઈએ. જ્ઞાનના કારણે થાય છે જ્ઞાન. જો જ્ઞાનના કારણે જ્ઞાન ન થતું હોય તો અહીંયા પણ એમ જ થવું જોઈએ. આ લાકડામાં પણ એમ જ પ્રતિબિંબ પડવું જોઈએ. હું જ્ઞાનમાં જણાય છે એવું લાકડાને જણાવવું જોઈએ. ત્યાં જ્ઞાન નથી ત્યાં પણ એમ જ જણાવવું જોઈએ. એમ થઈ જાય તો માટે જ્ઞાન જાણે છે એ જ્ઞાનની શક્તિથી જાણે છે, જ્ઞાન જાણે છે એ જ્ઞાનના ઉપાદાનથી જાણે છે. જો જ્ઞાનમાં એવું ઉપાદાન કે શક્તિ ન હોય તો એ વસ્તુ અસ્થાને છે, નથી બનતું. જ્યાં જ્ઞાન નથી ત્યાં એમ નથી થતું. અથવા એ તો યુક્તિ છે, એ વાતને એ ન્યાય સમજવાની એ યુક્તિ છે. હવે અનુભવ જો વધારે બળવાન તો અનુભવ છે કે આગને જણાયું કે આગને જણાયું એને જ્ઞાનને શું કર્યું. અહીંયા સફેદ રંગ છે તો આ સફેદ છે એમ જણાય છે, અહીંયા બ્રાઉન રંગ છે તો અહીંયા એવો જણાય છે, અહીંયા લાકડાનો રંગ જેવો છે એવો જણાય છે. એને શું કર્યું, આને શું કર્યું, આને શું કર્યું, કાંઈ કર્યું હોય એવું લાગે છે. જ્ઞાનમાં કાંઈ રચના કરી જ્ઞાનને કાંઈ કર્યું, કાંઈ જ્ઞાનમાં એ કરે છે એવો અનુભવ થાય છે ખરો. જ્ઞેય અનુસાર આકૃતિ થતા જ્ઞેય જ્ઞાનમાં કાંઈ કરે છે એવો અનુભવ થાય છે. આ તપાસવાનો વિષય છે કે જ્ઞેય અનુસાર જ્ઞાનની આકૃતિ હોવા છતાં જ્ઞેય કાંઈ કરતું હોય એવું જરા પણ અનુભવાતું નથી. પરઅપેક્ષિત ધર્મ છે એનું નામ જ પર અપેક્ષિત છે, અથવા જ્ઞેય પરક એનું નામ છે. કે જ્ઞેય ને જાણે તે જ્ઞાન, જ્ઞાનનું નામ જે પડ્યું છે, જાણવાના ધર્મનું નામ પડ્યું છે જ્ઞાન, એ જ્ઞેય પરક નામ છે. જ્ઞાતું જે જ્ઞાનમાં યોગ્ય છે તેને જાણે, જ્ઞાતું યોગ્યમ જ્ઞાન નિયમ, જે જાણવાને યોગ્ય છે તેને જ્ઞાન કહીએ. તો એ જ્ઞેય પરક નામ છે, છતાં પણ એની સ્વતંત્રતા છે. હવે અહીંયા એક કલ્પના થવાની સંભવિતતા છે કે જ્ઞેય અનુસાર જ્ઞાન થતું હોવાથી, જેવું જ્ઞેય છે એવું જ જ્ઞાન થતું હોવાથી ભ્રાંતિ એમ થાય છે કે કાંઈક એને લઈને થાય છે, કાંઈક એનું કારણ મળે છે, કાંઈક એમાં કારણ છે, એનું કારણ વગર એ કાર્ય નથી, એના કારણે પકડે છે, આ ભ્રાંતિ થાય છે. અને એ ભ્રાંતિ એ સ્વયં મોર સ્વરૂપ છે, અને એમાંથી રાગ દ્વેષ આદિ અનેક પ્રકારના દોષો ઉત્પન્ન થવાનું કારણ પણ એ મૂળમાં ભ્રાંતિ જ છે. જો સ્પષ્ટપણે જ્ઞેયના પ્રતિબિંબ કાળે પણ જ્ઞાનની સ્વતંત્રતાને અનુભવવામાં આવે તો જ્ઞાન જ્ઞાન માત્ર છે એમ જ અનુભવાય છે, તો રાગાદી કે ભ્રાંતિ કે રાગાદી કાંઈ થતા નથી. કેમ કે જેવું જ્ઞેય હોય તે સારું છે કે ખરાબ છે એ પ્રશ્ન પછી ઊભો થતો નથી, કેમ કે મારા એને કોઈ સંબંધ છે નહીં, એ સ્પષ્ટ થાય છે. દ્રષ્ટાંતિ આપ્યો છે સમ્યક દર્શન, કે આત્માનો સમ્યક દર્શનનો કાળ છે કોઈ જીવનો, જ્યારે સમ્યક દર્શનનો કાળ છે તે જ વખતે તેને પૂર્વે બંધાયેલા અને ઉદયમાન ઉદયાવળીમાં આવેલા જે દર્શન મૂળની છે એનો નાશ, એટલે એનો ઉપશમ થઈ જાય છે. ઉદયમાં આવવાની તૈયારી હોય છે પરિપાક, ત્યાં એનો ઉપશમ થઈ જાય છે અથવા અનુદય થાય છે. ઉદય નથી થતો પણ અનુદય થાય છે, એ સ્વતંત્ર છે એના જ કાળે એના કારણે છે. જીવે એમાં કાંઈ કર્યું નથી, અરે જીવને ખબર પણ નથી કે પરમાણુ કયા પરમાણુનું કેમ થયું, કેટલા સંખ્યામાં હતા, કેવી પ્રકૃતિવાળા હતા, કેમ કે તો એ તો અરૂપી સૂક્ષ્મ પર્યાય પરિપરિણામ છે, અને રૂપ રસ ગંધ વર્ણની કોઈ ઇન્દ્રિય જ્ઞાન ગોચર પર્યાય નથી. સ્થૂળ પોતે રૂપી હોવા છતાં એવા સૂક્ષ્મ પર્યાય પરિણમેલા છે કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતા નથી. એટલે સદમસ્ત જીવને તો ખબર પણ નથી. તો કેવળ જ્ઞાન અનુસાર એ વાત શાસ્ત્રમાંથી મળે છે કે ત્યારે દર્શન મુનિ અને અનંતાનંદ દેહાદિમાં અનુદય થાય છે, ઉદય નથી થતો. પછી અહીંયા ઉપશમ ભાવ હોય છે એટલે એને ઉપશમ નામ આપે છે, અને ક્ષયનો ભાવ થાય ત્યારે એને ક્ષયનું નામ આપે છે, ક્ષય થયાનું નામ આપે છે, અને ક્ષોક્ષમ ભાવ હોય તો એને ક્ષોક્ષમનું નામ દેવામાં આવે છે. બીજો દ્રષ્ટાંત છે,
આમાં એક બીજા કારણ હોય તો બધી મોક્ષ જ થાય છે ને ખરેખર.
કોઈના કારણે પરિણમન થાય તો જીવને મુક્ત થવું એના પોતાના હાથની વાત કદી રહે નહીં. બીજું કે બીજા પદાર્થો આ જીવને કઈ કરી શકતા હોય તો આ જીવનો ભય કોઈ દિવસ મટે નહીં. કેમ કે ક્યારે બીજા મને કેટલું નુકસાન કરશે એ મારા હાથની વાત નથી પણ બીજાના હાથની વાત થઈ ગઈ, એને કદી શંકા અને ભય મટે નહીં. અને સારા નરસા પણ ઇષ્ટ અનિષ્ટ પણ મટે નહીં, એટલે અંશે પણ વિતરાગતા ઉત્પન્ન થવાનો અવસર આવે
નહીં.
આ પરિસ્થિતિ જ્ઞાનના ઉઘાડનો કાળ છે, કોઈ જીવના જ્ઞાનના ઉઘાડનો કાળ છે, તે વખતે જ્ઞાનાવરણીયના ક્ષયોક્ષમનો કાળ છે, પાળક છે. જેમ જેમ 6 મહિના 12 મહિના 1.5 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ જેમ જેમ મોટી ઉંમર થાય આપોઆપ એનો ઉઘાડ ખીલે છે. એવું નથી કે નિશાળે જાય છે માટે ઉઘાડ ખીલે છે, નિશાળે તો 3 વર્ષ પછી 4 વર્ષ પછી, એ પહેલા પણ એનો ઉઘાડ તો વધતો જ જાય છે. અભ્યાસ કરવામાં આવે બારીકાઈથી તો 2 દિવસ ને 4 દિવસ પહેલા જે એનો ઉઘાડ હોય છે બચપણમાં જ એનો ફેરફાર જોવામાં આવે છે. આ તો બધાના અનુભવ બધા છે, કોણે કામ કર્યું એ તો સ્વતંત્ર એનું જે પૂર્વ કર્મ પોતાનો જે યોગ્યતા લઈને આવ્યો છે એ પ્રમાણે ખીચો જાય છે. સામે કર્મના ક્ષોક્ષમ ઉપર આરોપ દેવામાં આવે છે કે એનો ક્ષોક્ષમ કર્મ હત્યા ક્ષોક્ષમ થયો એ જ્ઞાન કર્યું. સૂર્યના વાદળા હોય છે આ બાજુ પ્રકાશ ઓછો પડે છે, વાદળાની નીચેના ભાગમાં પ્રકાશ ઓછો પડે છે, અને વાદળા ખસે છે ત્યારે અહીંયા પ્રકાશ વધારે પડે છે. તો વાદળા એ પ્રકાશને રોક્યો તો કે નહીં? વાદળા એ પ્રકાશને રોક્યો, પ્રકાશ તો પ્રકાશને લીધે પરિણમે છે, જ્યારે જેટલું એનું પરિણમન થવા યોગ્ય હોય એટલું થાય છે. જે વાસણમાં દીવો મૂકે એટલા એના પ્રકાશનો આકાર થાય, જે દેહમાં આત્મા હોય એવા દેહ આકારે આત્માનો આકાર થાય, નીચી હોય તો નીચેના આકારે થાય, કીડી હોય તો કીડીના આકારે, સર્પ હોય તો સર્પ, મનુષ્ય હોય તો મનુષ્ય. હવે આ બધા પ્રકાર જોઈને જીવને ભ્રાંતિ થાય છે કે અન્ય કારણથી અન્ય થાય છે, બીજા જડના કારણથી જીવને આ પ્રમાણે રહેવું પડે છે. કાં તો જીવના પરિણામથી સામે કર્મમાં આમ થાય છે, કાં તો કર્મના કારણથી જીવને આમ થાય છે, આ મોટી ગડબડ થાય છે. જ્ઞાનના ઉઘાડનો કાળ છે તે વખતે જ્ઞાનાવરણીના ક્ષોક્ષમનો કાળ છે, બંનેનો કાળ સમકાળ છે, અને રાગાદિના અભાવનો કાળ છે તે વખતે ચારિત્ર મૂલ્યના નાશનો કાળ છે. શાસ્ત્રના શબ્દોમાં છે અને શબ્દોના વાચ્યનું જ્ઞાન થાય થાય પણ ન પણ થાય તો આત્માનું આત્માની વાત આવે છે શાસ્ત્રમાં, પણ બધાને આત્મજ્ઞાન થતું નથી અને કોઈને આત્મજ્ઞાન થાય છે ત્યારે શાસ્ત્રને નિમિત્ત કહેવામાં આવે છે. ગુરુદેવશ્રીને સમયસાર નિમિત્ત થયું, સમયસાર તો હજારો લાખો માણસોએ વાંચ્યું, 2000 વર્ષમાં સમયસાર લાખો માણસોએ વાંચ્યું છે, બધાને જ્ઞાન થયું વાંચ્યનું, સમયસાર સ્વરૂપ આત્માનું જ્ઞાન થયું. એનો અર્થ શું છે? કે અહીંયા જ્ઞાન થાય, પોતાની યોગ્યતાથી જ્ઞાન થાય ત્યારે આરોપ કરવામાં આવે છે કે એવું જ કહે છે, જેવું અહીંયા જ્ઞાન થાય છે એવું જ શાસ્ત્રકાર કહે છે, એમ આરોપ કરવામાં આવે છે. અહીંયા જ્ઞાન થવાની યોગ્યતા ન હોય તો એનો કાંઈ અર્થ નથી, નિરર્થક ગણવામાં આવે છે. એ તો થયું ભાવ જ્ઞાનની વાત, પણ અર્થ શબ્દના અર્થનું જ્ઞાન થાય છે તો અર્થનું જ્ઞાન થાય છે, એ ઉઘાડનો એવો કાળ હોય તો થાય છે, નહીં તો પૂછવું પડે છે આ શબ્દના અર્થનો, આ શબ્દનો શું અર્થ થાય છે અહીંયા, એમ પૂછે છે. જો શબ્દને કારણે જ્ઞાન થાય તો જે શબ્દ વાંચે એને જ્ઞાન થઈ જવું જોઈએ, જે શબ્દ વાંચે એને જ્ઞાન નથી થતું તો એને પૂછવું પડે છે કે આ શબ્દનો આવો અર્થ કર્યો પણ એટલે શું, એમ પૂછવું પડે છે. એનો અર્થ શું છે? જ્ઞાન સ્વતંત્ર થવા કાળે થાય છે, શબ્દ શબ્દને કારણે પડ્યા છે, પણ ક્રાંતિ થાય છે જીવને. વાંચ્યું એટલે જ્ઞાન થયું, સાંભળ્યું એટલે જ્ઞાન થયું, સમજાવ્યું એટલે જ્ઞાન થયું, બીજાના કહેવાથી જ્ઞાન થયું, એ વાત ખરેખર વસ્તુના સ્વરૂપમાં નથી, એમ લેવું. અર્થ સમજાયા પછી
કેવો
હોય તો
સ્વતંત્ર,
તો
સ્વતંત્ર અર્થ સમજાયો માટે
નહીં. માસ્તર એમ કે આને એકડો કહે, આને એકડો કહે તો આને એકડો કહે, એમ બહુ વખત કહેતા એને એક વખત નક્કી કર્યું ભલે એને હું એકડો કહીશ, પછી માસ્તર ને એમ કે તમારે જરૂર નથી, બરાબર આ એકડો છે હું કહું છું. શીખડે એવું માટે જ્ઞાન થયું કે નહીં? તો પહેલી જ વખતે થઈ જવું જોઈએ, અને ઘણાને વગર શીખડાવે પણ થાય છે, એવા પણ જેવું હોય કે વગર શીખવાડે શીખે છે, આપોઆપ શીખે છે. જ્ઞાનના અભ્યાસથી થયું. કોના અભ્યાસથી થયું?
જ્ઞાનના.
શેનો અભ્યાસ છે? પુસ્તકનો નહીં, જ્ઞાનનો અભ્યાસ છે. જ્ઞાનાભ્યાસ જેને કહેવામાં આવે છે એનાથી જ્ઞાન થયું છે. જ્ઞાનની પોતાની એક પ્રવૃત્તિ છે અને એનાથી જ્ઞાન થયું છે. સ્વામીજીએ શું કર્યું, પુસ્તકે શું કર્યું, શિક્ષકે શું કર્યું, શું કર્યું શું, એના એના જ્ઞાનમાં પ્રવેશ કર્યો કે નહીં, એના જ્ઞાનને સ્પર્શ્યો કે નહીં, એ સમજે તો આને શીખડાવ્યું, એમ કહેવાય ન સમજે તો એમ કહેતો શીખડાવીએ છીએ, નથી આવડતું અમે શું કરીએ, અમે તો શીખડાવીએ છીએ પણ જે ન શીખે તો અમે શું કરીએ, એમ કહે છે. અને તેથી ગુરુ એક હોય છે, જ્ઞાન બધાને થાય છે એવું બનતું નથી, એ જ એની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે. પણ આપણે તો એમ અભ્યાસ કરવો કે જેટલી ગુરુઓના સંયોગ ગુરુઓ કાળે રાગ દ્વેષાદી થાય, કલ્પના થાય, એના એનું કારણ જણાય ત્યારે આ સમજણને લાગુ કરવી, આ સિદ્ધાંત સમજાય કે થાય છે સ્વતંત્ર યુક્તિ વગેરેથી પાકું થાય છે. હવે જ્યારે જ્યારે પોતાને કલ્પના થાય, ભ્રાંતિ થાય, રાગાદી થાય ત્યારે એને આ સિદ્ધાંતને લાગુ કરવો. એને શું કર્યું, એને કર્યું શું, એનાથી શું, એને શું કર્યું છે, કાંઈ કર્યું નથી, પોતાને લાગ્યું એ પ્રમાણે પોતે પરિણામો છે, એને કાંઈ કર્યું છે એ વાત સાચી નથી. ખરેખર એમ જોવું કે એ તો પોતાની યોગ્યતાથી આ પરિણામ થાય છે, કોઈ કરી શકતું નથી. વસ્તુ સ્થિતિ એવી છે કે કોઈ કોઈને નુકસાન કરી શકે કે કોઈ કોઈને લાભ કરી શકે, એ વસ્તુના સ્વરૂપની બહારની વાત છે. હવે એ જ્ઞાનનો વિચાર બળ પણ ન રહે ત્યારે પછી મુશ્કેલી થાય છે. જો પોતાને વિચાર બળ રહીએ તો જુદી વાત છે, વિચાર બળ ન રહીએ તો ગડબડ થયા વગર રહીએ, સીધી વાત છે. અથવા જે સમજાય છે એને અંતરમાં પરિણમનમાં ઉતારવું હોય તો એને સમજણને ઉદયમાં લાગુ કરવું, સીધી વાત છે. નહીંતર પરિસ્થિતિ શું થશે કે સમજાય છે પણ પરિણમન થતું નથી, આ સમસ્યા ઉભી રહેશે. એટલે એનો રસ્તો છે, એનો ઉપાય છે કે જે સિદ્ધાંત સમજાયો એ સિદ્ધાંતને પોતાના પરિણામમાં લાગુ કરવો, પોતાના અનુભવમાં લાગુ કરવો, તો એ સમજણ અંતરમાં ઉતરશે. અને માત્ર સમજાઈ ગયું છે એમ માનીને પછી જેમ અનાદિથી પરિણામન ચાલુ છે એમને એમ ગાડી હાંકે રાખે તો સમજાણું એ ગેરસમજણ જેવું રહેશે. સમજણ ગેરસમજણના સ્થાને રહેશે, સમજણના સ્થાને મેળી. યોગ્યતા લઈને આવેલો છે, જે જ્ઞાન ગુણના પરિણામની સમય સમયની યોગ્યતા પોતે ક્યારે કેટલા ઉઘાડે પરિણમશે એ પોતે લઈને આવેલો વાત છે પોતાના પરિણામ. એવી પોતે પોતાની પ્રક્રિયા ગોઠવાયેલી છે પોતાના ભાવ અનુસાર. પોતે જે કારણ કે કસાયની માને નિમિત્ત લઈએ તો કસાયની તીવ્રતા મંદતા જે કરી તો એ પોતે લઈને આવેલો છે. એક જીવ નિગોદમાં છે, ઓછામાં ઓછા એને ઉઘાડ. હવે ત્યાં કોઈ અબુદ્ધિપૂર્વક ત્યાં વિચાર શક્તિ નથી, મન નથી, એક જ ઇન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય સિવાય બીજી કોઈ ઇન્દ્રિય ત્યાં નથી. એવા એકેન્દ્રિય જીવને મન વગર અબુદ્ધિપૂર્વક કોઈ કશાયની મનતા થાય છે તો એ પૂર્વનું કારણ ગણી અને એને મનુષ્યપણું થાય, બે ઇન્દ્રિયપણું થાય, કોઈ પણ ઉપરની સ્થિતિ થાય ત્યારે એ અનુસાર આપોઆપ ઉઘાડ થઈ જાય છે. કહેવાય એને પૂર્વનું કારણ. જ્ઞાનનું જાણપણું છે, જાણપણું હોવા છતાં એક સરખું જાણપણું નથી, જાણપણું હોવા છતાં એક સરખો વિવેક નથી, એ ઉપાધિ પણ એક સરખું કરતા નથી, સરખું જાણતા નથી, સરખો વિવેક પણ કરતા નથી.
એનું કારણ પોતાનું
પોતાની જ યોગ્યતા છે, એનું કારણ પોતાની યોગ્યતા, બીજું કોઈ નહીં. દોષ કરે તો પોતે, ગુણ કરે તો પોતે, વિવેક કરે તો પોતે, અવિવેક કરે તો પોતે, પોતે જ છે, બીજું કોઈ નથી. એમ લેવું સીધું
ધ્યાન માત્ર પર વિશ્વાસ નથી રહેતો, જે અનુભવ પ્રત્યક્ષ અનુભવ હોય છે અને કર્મ જે દેખાતો નથી એનો
પર
વિશ્વાસ.
અથવા સ્વતંત્રતાની વાત પણ આવે છે અને નિમિત્તની બીજી સંબંધની પણ વાત આવે છે. પણ જીવ પોતાની રુચિ અનુસાર ગ્રહણ કરે છે, અહીંયા રુચિનો ફેક્ટર લાગુ પડે છે. વાત તેવી રીતે છે પણ જીવ પોતાની રુચિ અનુસાર ગ્રહણ કરે છે. પણ જે તે માણસને દ્રષ્ટિકોણ કયો લાગે છે પોતાની રુચિ અનુસાર એનો દ્રષ્ટિકોણ થાય છે. પોતાને સુધરવું નથી, એનો અર્થ કે એને પોતાને સુધરવું નથી, એને દોષ ટાળવા નથી, એને નિર્દોષ થવું નથી. એટલે કોઈના સામું જોવે છે, પોતાના સામું જોવાને બદલે કોઈના સામું જોવે છે. પોતાના સામું જોવે તો ખબર પડે કે મારામાં કોઈનો પ્રવેશ નથી, મને કોઈ ઓળખતું નથી, મને કોઈ કાંઈ કરતું નથી, નજીક આવીને કંઈ કરતું નથી, દૂર આવીને કાંઈ કરતું નથી, મારું પરિણામ સ્વતંત્ર ત્યાં જ કરે છે. પરિણમો મારો સ્વભાવ છે, સહજ પરિણમો એ
સ્વભાવ,
મારી યોગ્યતા અનુસાર પરિણામ થાય છે. જણાવવાનો એનો ગુણ છે, જાણવાનો પોતાનો ગુણ છે. હવે આ સિવાય સ્વતંત્રતા સિવાયની કલ્પના કરે છે એ ઘરની વાત નવી ઊભી કરે છે, વસ્તુના સ્વરૂપના અજ્ઞાનને લીધે અને સ્વરૂપ અનુસારના અનુભવના અભાવને લીધે નવી કલ્પના ઊભી કરે છે, જે એને અનાદિથી છે. એવી કલ્પના કરવાની સ્થિતિ એની અનાદિથી છે, એ પણ નવી નથી થઈ. પણ અનાદિથી છે તો એ સમયે સમયે નવી નવી કરે છે ને થાય છે એમ લેવું. અનાદિથી છે માટે જાય એમ નથી, સમયે સમયે નવી વર્તમાન દુઃખ થી છૂટવા ચાહે અને સુખી થવા ચાહે ત્યારે એને કામ લબ્ધિ શ્રી ગુરુ કર્મના અનુદય બધું નિમિત્ત થઈને ઉભું રહે છે. પાંચે સમય ત્યાં આવીને હાજર થાય છે. જો પોતે તૈયાર થાય તો, જો પોતે તૈયાર ન થાય તો પછી કહે છે શું કરીએ, અમને કોઈ ગુરુ મળે નહીં અત્યાર સુધી. મળ્યા ત્યારે ત્યાં હું કામ જ્ઞાન કરી લીધું, અત્યાર સુધી એમને ગુરુ નહોતા મળ્યા, પણ હવે મળ્યા તો અત્યારે જ્ઞાન કરી લીધું. તો એનો અર્થ કે તું પોતે તૈયાર નથી ત્યાં સુધી. જગતમાં તો બધું હોવા છતાં તારા કામની કોઈ ચીજ નથી, નિમિત્તપણે પણ કામમાં આવતી નથી. એટલે એ કાળે ચારિત્ર મોહની એના નાશનો કાળ છે, જ્યારે રાગાદીના અભાવનો કાળ છે ત્યારે અહીંયા ચારિત્ર મોહનો અનુદય વર્તે છે. પણ કર્મના કારણે તે સમ્યક દર્શન કે ચારિત્ર મોહનો નાશ વગેરે નથી, એને કર્મના કારણે એ નથી. તું કર્મની સામે જોઈશ નહીં, નહીંતર તને એમ થશે કે કર્મમાં ફેરફાર થશે તેથી મારું કામ થશે. મારે તો ઘણો પુરુષાર્થ કરવો છે, મારે તો ઘણું જ્ઞાન કરવું છે, એનો ઉદય કેવો છે કે થઈ શકતો નથી. અને એ થશે જાય છે એવી રુચિ હોવાથી, પરાધીનપણાની નિમિત્તાધીનપણાની રુચિ હોવાથી, નિમિત્તની રુચિ પરની રુચિ હોવાથી જીવને એ વાત જલ્દી ગ્રહણ થઈ જાય છે. કાળ એક છે પણ હવે અત્યારે ચાલતા દુઃખથી થાક્યો હોય તો એને કઈક રસ્તો ગોતે, રસ્તો ક્યારે ગોતે થાક્યો હોય તો હવે આ સહન થતું નથી, આનો કઈક ઉપાય કરવો તો રસ્તો ગોતે, નહીતર એમને ગાડ વાંકે એને દુઃખ ન લાગે ત્યાં સુધી. કોઈ રીતે એનો ઉપાય વિચારે એ જીવના સ્વભાવમાં નથી. એને દુઃખ લાગે ત્યારે એ દુઃખનું નિવારણ કરવાનો ઉપાય વિચારે છે કે આજે શું છે, કેમ આ બધું આમ ચાલે છે, શું આમ જ મારે દુઃખી થવાનું છે કે કોઈ રસ્તો છે. તો બધું છે જગતની અંદર દુઃખના નાશનો ઉપાય પણ પ્રસિદ્ધ છે. અને આત્માના પુરુષાર્થને કારણે કર્મનો નાશ નથી, કર્મના ઉદયના કારણે પુરુષાર્થનો નાશ નથી, પુરુષાર્થના કારણે કર્મનો નાશ નથી એમ સમજવું. અથવા તું તારી સ્વતંત્રતાને સમજી લે, તેને બધા જીવો અને બધા બીજા પરમાણુની સ્વતંત્રતા પણ તને સમજાઈ જશે. તારી શક્તિને સંભાળ, તારી સ્વતંત્રતાને સમજ, બસ વાત પૂરી થઈ ગઈ. તારું સ્વરૂપ સમજ એટલે બધું તને આપોઆપ સમજાઈ જશે કે મારી જેમ બીજા આત્માઓ પણ સ્વતંત્ર છે, બીજા પરમાણુઓ પણ સ્વતંત્ર છે. સિદ્ધાલયમાં તો એમ જ છે, અને દ્રવ્ય દ્રષ્ટિએ બધા પણ પ્રસિદ્ધ સિદ્ધ સમૂહ છે, બધાને સિદ્ધ સમાન જ જોઈએ છે. કોઈ ભલે પોતાને ગમે તેમ માનતા હોય, આવે છે વચનામૃત, અમે તો બધાને સિદ્ધ સમાન જ જોઈએ છીએ. એ ભલે એને ગમે તેમ માને કે હું એનો વિરોધી છું, પોતે નથી જોતા. માથાનો વાગનાર હોય એ તો બિચારો પોતાના સ્વરૂપને ભૂલ્યો છે, એટલે એને એવું થઈ જાય છે. બાકી અવસ્થા ગૌણ કરવા જેવી છે, એના દોષની અવસ્થા પણ ગૌણ કરવા જેવી છે. છે બધા આત્માઓ શુદ્ધ સમાન છે, પરિપૂર્ણ પવિત્રતાથી ભરેલા છે, અનંત ગુણના નિધાન છે બધા, બધા અનંત ગુણના નિધાન. ભગવાન ભવ્ય જોતા નથી, કેમ કે એ પર્યાય અપેક્ષિત ધર્મ છે, બધા જેવા છે એવા છે. એ કોઈ વિશાળ દ્રષ્ટિનો આ વિષય છે, વિશાળ દ્રષ્ટિનો સિદ્ધાંત છે, વિશાળ દ્રષ્ટિનો આ દર્શન છે. સિદ્ધાર્થ નું સ્વરૂપ નું કારણ પરમાત્માનું મહિમા કર્યું છે. કારણ પરમાત્મા એ ખરેખર નિત્ય આત્મા છે, અથવા એ જ ખરેખર આત્મા છે, એ જ ખરેખર આત્માનું અસલ સ્વરૂપ છે. જેને કારણ પરમાત્મા કહે છે, જેને પરમ પારિણામિક ભાવ કહે છે, પરમ શુદ્ધ નિશ્ચયનો વિષયભૂત કહે છે, જેને દ્રષ્ટિના પણ વિષયભૂત તત્વ તરીકે કહેવામાં આવે છે, એ જ ખરેખર આત્મા છે. કારણ પરમાત્મા એ જ ખરેખર નિત્ય આત્મા છે. માણસ કહે છે ને ભાઈ પરમાત્મા વિષયને આત્મા કહો ને, અહીંયા એક થોડો વિવાદ ચાલે છે. શાસ્ત્ર ભણીને શાસ્ત્ર વાંચીને એની પર્યાયને બાદ શું કરવા કરો છો? કેમ કે કારણ પરમાત્મામાં પર્યાયનો અભાવ છે, પર્યાયથી રહિત છે અથવા પર્યાયથી શૂન્ય છે. ત્રણ બોલવાય પ્રાથમિક 320 કાથામાં જયસેન આચાર્ય દેવે પણ પર્યાય સહિતીઓ ને પદાર્થ તો પર્યાય વિનાનો હતો નથી એમ. પણ અહીંયા આરાધના અને ઉપાસનાનો અધિકાર ચાલે છે,
બરોબર.
અહીંયા દ્રવ્યાનુમાન અનુસાર દ્રવ્યુપર્ણ પર્યાયની વ્યવસ્થા શું છે એ પ્રકરણ ચાલતું નથી.
કેમ
કે અર્ધરશ્મિ ગાથા જે નિયમ સાથે તો સીધું મથાળું બાંધ્યું છે ટીકાકાર મુનિરાજે, કે અહીંયા હે ઉપાદેય તપના સ્વરૂપનું કથન છે. ચાલો મથાળું બાંધે છે. નવ તત્વ બહિર્ચા બહિર્તત્વ છે એમ જ્યાં કહી દીધું, ત્યાં બહિર્તત્વ કેમ કે છે નવતત્વ? એમાં તો સુંદર નિર્જરાને મોક્ષ છે. તો કે સુંદર નિર્જરાને મોક્ષ અને આશ્રવને બંધ એ બધા એકબીજાની અપેક્ષાવાળા છે. સર્વોત્કૃષ્ટ ઉપાદેયપણે કારણ પરમાત્મા એવો આત્મા છે એને અહીંયા મુખ્યપણે એ વાત કરવી છે. એની ઉપાદેયતાનો અહીંયા સીધો એજન્ડા ઉપર વિષય છે, બીજી અત્યારે કોઈ વાત છે તુલાને બહેર અને છે. પણ એનાથી ભાઈ જેટલી કોઈ સુધાશુદ્ધ પર્યાય છે એ કારણ પરમાત્માથી બાય છે. બાય છે એટલે બહિર્તત્વ છે, એની દ્રષ્ટિ કરવાની હોતી નથી, એનો આશ્રય કરવાનો હોતો નથી. આ સીધી વાત છે. કારણ પરમાત્મા એ જ ખરેખર નિત્ય આત્મા છે. બીજું અનાદિ મિથ્યા દ્રષ્ટિને તો શુદ્ધ પર્યાય છે નહીં. હવે જો આખા પદાર્થને આત્મા આત્મા એમ કરે તો એને એના દોષને કાઢવા એ વાત ક્યારે? દોષિત પર્યાયને હે ગણવી એ વાત ક્યારે? પર્યાય એટલે વસ્તુનું અંગ, એટલે વસ્તુભૂત. વસ્તુ દ્રષ્ટિએ જુઓ તો એ વસ્તુ જ છે, ત્રિકાળીની દ્રષ્ટિએ તે અવસ્તુ છે. કારણ પરમાત્માને વસ્તુ કહેતા તે અવસ્તુ છે, નહીં તો એ વસ્તુ છે. વસ્તુનું અંગ તો વસ્તુ જ છે, વસ્તુભૂત છે. એકની એક વાતને અનેકાંતપણે જોવામાં આવે છે. એક પર્યાય વસ્તુભૂત હોવા છતાં એને અવસ્તુ પણ કહેવામાં આવે છે. કઈ રીતે એને ક્યાં દ્રષ્ટિકોણથી જ કહેવામાં આવે છે એ વાત સમજવી રહી. ત્યાં પણ એમ જ લીધું છે અર્ધકૃષ્ણ ગાથામાં, કારણ પરમાત્મા ખરેખર તે જ આત્મા છે, તે જ ખરેખર આત્મા છે. કારણ પરમાત્મા એ ખરેખર નિત્ય શાશ્વત આત્મા છે. એવા નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય. એવા નિત્યનો નિર્ણય પણ એ કરે, એવા નિત્ય સંબંધિત આ નિત્ય છે એમ અનુભવ કરે પણ નિર્ણય પણ એ કરે ને અનુભવ પણ એ કરે. એ નિત્યમાં નથી થતું, એ અનિત્યમાં થાય છે. નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય, પણ તેનો વિષય છે કારણ પરમાત્મા. પણ એ અનિત્યનો વિષય છે,
કારણ
પરમાત્મા છે એનો વિષય.
પોતે પર્યાય નથી,
પોતે નથી, પોતે પોતાનો વિષય નથી. પોતે તો વિષય કરનાર વિષય છે અને એનો વિષય છે જે કારણ પરમાત્મા છે એમ છે. બંનેના ધર્મ પરસ્પર વિરુદ્ધ છે. કારણ પરમાત્મા નિત્ય ધર્મનું ધારણ કરે છે અને પર્યાય છે તે અનિત્ય ધર્મને ધારણ કરે છે. બંનેમાં ધર્મની વિરુદ્ધતા ગણાય છે. એક પદાર્થ એક સત્તામાં હોવા છતાં આ બે વચ્ચે મોટો વિરુદ્ધ ધર્મ વિરુદ્ધતા છે અને છતાં સાથે રહી શકે છે.
એક ક્ષેત્રમાં દ્રવ્ય છે, એક ક્ષેત્રમાં પર્યાય,
એ જ ક્ષેત્રમાં પર્યાય છે. તેમ છતાં નિત્ય છે તે સદાય નિત્ય રહે છે, અનિત્ય છે તે અનિત્યપણે પલટાયા જ કરે છે, અનિત્યપણે એની પલટના થયા જ કરે છે. એક દ્રષ્ટિએ જુઓ તો એક વસ્તુના બે અંગ છે અને મૂળ આત્માને ઉપર વજન લેવા જતા અહીંથી વજન ઉઠાવી લેવામાં આવે છે. કેમ કે અનાદિથી એને માત્ર વર્તતા અંશને જ આખો આત્મા માન્યો છે. પરિસ્થિતિ એવી છે કે વર્તતા અંશને જ આત્મા અથવા પૂરો પદાર્થ માન્યો હોવાથી એ પકડ છોડાવવી પડે છે અને એ પકડ છૂટે ત્યારે એનો છૂટકો થાય છે, ત્યાં સુધી એનો છૂટકો થતો નથી. આ પરિસ્થિતિ છે.
ભાવથી ભેદ કરી શકાય?
ભાવથી ભેદ પણ એક નિત્ય છે ને એક અનિત્ય છે, એક આશ્રયને યોગ્ય છે ને એક આશ્રય કરનાર છે. એ આશ્રયને યોગ્ય પોતે નથી, આશ્રય કરનાર પોતે આશ્રયને યોગ્ય નથી. અથવા એક સેવ્ય છે, સેવા યોગ્ય છે અને બીજું સેવક છે, સેવનાર છે. તો સેવક પોતે સેવ્ય નથી અને સેવ્ય પોતે સેવક નથી. આ સીધી વાત છે. એકમાં ક્રિયા છે, અનિત્યમાં પલટનની ક્રિયા છે, ફરવાની બદલવાની ક્રિયા છે. ક્યાં નિબોધની અવસ્થા, ક્યાં સિદ્ધની અવસ્થા, ક્યાં સુખની અવસ્થા, ક્યાં દુઃખની અવસ્થા, ક્યાં સાતાની અવસ્થા, ક્યાં પીડાની અવસ્થા, અસાતાની અવસ્થા, ક્યાં સાતાની અવસ્થા. તો એ બંને વચ્ચે અવસ્થામાં તો ઘણા ફેરફારો છે. તો એક વસ્તુ જ્યાં કારણ પરમાત્મા નિત્ય રહે છે, એક રૂપ ત્રિકાળ ક્યાંય ફેરફાર વગર, કોઈ કાળે અનંત કાળે પહેલા જવો, અનંતકાળ પછી જવો, કાંઈ ફરક. એક શક્તિરૂપ છે, એક વ્યક્તિરૂપ છે. એવા ધર્મો ઘણા જુદા જુદા છે, એટલા બધા ફેરફાર વાળા ધર્મો છે. આ બધી વિચિત્ર પરિસ્થિતિ હોવાથી, એક જ પદાર્થમાં આવી પરસ્પર વિરુદ્ધ ધર્મોની વિચિત્ર પરિસ્થિતિ હોવાથી કેવળ જ્ઞાન અનુસાર નિરૂપણ રહ્યું છે, સર્વજ્ઞના વાણી અનુસાર નિરૂપણ રહ્યું છે. જ્ઞાન અનુસાર વાણી, વાણી અનુસાર પરંપરા રહે છે. તો વાત કાંઈક વિચારીને શ્રુત જ્ઞાનમાં, મતિશ્રુત જ્ઞાનમાં નિર્ણય કરી શકાય છે. અન્ય મતમાં એ પરિસ્થિતિ નથી. આમ કેમ બને, આ કેવી રીતે બને, કોઈ ઘર બેસે છે નહીં, વસ્તુનું વિજ્ઞાન જ નથી ઘર બેસતું ત્યાં તો, કોઈ રીતે છે નહીં ત્યાં કોઈ નિરૂપણ. નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય, પણ તેનો વિષય છે નિત્ય કારણ પરમાત્મા. તેથી તે જ ખરેખર આત્મા છે. તેની આત્માની દ્રવ્યની તીક્ષ્ણ દ્રષ્ટિ છે, સૂક્ષ્મ દ્રષ્ટિ છે, એને એમ લાગે છે કે આ જ ખરેખર આત્મા છે, આ જ ખરેખર મારું સ્વરૂપ છે. ખરેખર આત્મા છે એટલે આ જ મારું સ્વરૂપ છે. આવું જે મારું સ્વરૂપ છે હું ક્યારેય બદલતો નથી એમ એને બરાબર લાગે છે. આત્મસિદ્ધિમાં પહેલી ગાથા લીધી કે જે સ્વરૂપ સમજ્યા વિના પાંચમો દુઃખ અનંત એ આ સ્વરૂપ. આત્મા તો ઘણા કરે છે પણ આ સ્વરૂપ સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો, અને આ સ્વરૂપ સમજે ત્યારે એને એમ લાગે કે કોઈ અહીંયા મારી પર્યાયની સ્પર્શના નથી, પછી પર્યાયના વિષયભૂત પદાર્થો તો સ્પર્શે જ ક્યાંથી મને, પર્યાય પણ સ્પર્શતી નથી, જે અનિત્ય ભાવોથી ઘણું દૂર છે, ઘણું દૂર છે, કેમ કે સર્વથા અનિત્ય છે, આ સર્વથા અનિત્ય છે, તો એ અનિત્ય ભાવો મને નિત્યતાને સ્પર્શતા નથી, તો બીજાની તો ક્યાં વાત જ કરવી રહી, બસ એ સ્વરૂપ સમજે એટલે એ સમજ્યા વિના આનંદ દુઃખ પામ્યો, એ સમજ્યો કે આનંદ સુખ પામ્યો, નહીતર આનંદ દુઃખ પામ્યો, બસ આ જ કારણ છે. મૂળ સ્વરૂપ અજ્ઞાન એ સર્વ દુઃખનું કારણ છે, બધી કલ્પના થવાનું કારણ પણ એ છે. પર્યાયનું જ્ઞાન પણ પછી જ થાય છે, અહીંયા સામાન્યનું જ્ઞાન થયું, મૂળ સ્વરૂપનું કારણ પરમાત્માનું જ્ઞાન થયું, પછી પર્યાયનું જ્ઞાન થાય, પછી પર્યાયમાં હે ઉપાધિનો વિવેક થાય, પછી એને નિમિત્ત આદિમાં હે ઉપાધિનો વિવેક સાચો થાય, ત્યાં સુધી એને વિવેક થતો નથી.
બરોબર,
તેથી તે ખરેખર આત્મા છે અને તે પરમાત્મા સ્વરૂપે છે, એનું પરમ સ્વરૂપ અદભુત થી અદભુત એનું જે સ્વરૂપ છે, એ સ્વરૂપ જોઈને એને એમ લાગે છે ઘરે આવું સ્વરૂપ આટલા બધા ગુણનો ખજાનો લઈને પડ્યું છે, બહુ ગંભીર છે, બહાર નહીં દેખાતું નથી, જેમ કોઈની પાસે બહુ સંપત્તિ હોય છતાં બહાર કાંઈ દેખાય નહીં, દેખાવ કરે જ નહીં, એનું એ રાખે જૂનો ખાટલો, જૂનો દરવાજો, બધું જૂનું હોય એમને અંદર ગમે એટલી સંપત્તિ હોય દેખાય નહીં, બહુ ગંભીર જ લાગે, એમ અનંત ગુણનો ખજાનો બહારમાં કાંઈ દેખાતો નથી, કાંઈ દેખાવ કરતો નથી, એવું એને પોતાને જે મહિમા છે એનો મહિમા, એને જે ચીજ સંઘરીને બેઠેલું દ્રવ છે એનો મહિમા એને આવે છે. તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને અનાત્મા કહ્યો છે. પર્યાયને અભૂતાર્થ કહી દીધો, એને વ્યવહાર કહ્યો, એને અનાત્મા પણ કહી દીધો. આત્મા નથી તે અનાત્મા, આવો આત્મા નથી તે બધું અનાત્મા, કારણ પરમાત્મા તે જ આત્મા અને તે સિવાયનું બધું અનાત્મા. અનાત્મા બધું અનાત્મા મનાય, પર્યાય ચારે પર્યાય લઈ લીધું, ચારે પર્યાય અનાત્મા છે. પરદ્રવ્ય પરભાવ નિયમ, પરભાવ છો તો અનાત્મા કહો, પરદ્રવ્ય તો અનાત્મા છે.
એક કારણ શું પર્યાય 15મી
ગાથા નિયમ પર વર્તમાન ભેદ છે. કારણ પરમાત્માનો અવલંબન તો વર્તમાનમાં છે ને,
વર્તમાનમાં
વસ્તુ તો ત્રિકાળી છે, વસ્તુ ત્રિકાળી હોવા છતાં એની વર્તમાન જે વર્તતી સ્થિતિ છે, ત્રિકાળીનું જે વર્તમાન વર્તી રહ્યું છે એ અવલંબનનો વિષય છે. એટલે એ અવલંબન એનું આવતા, વર્તમાનનું અવલંબન આવતા, એ તો ગુરુદેવ છે ને, એક સમયમાં એક સેકન્ડના અસંખ્ય ભાગમાં, એટલે એક સમયમાં, એટલે વર્તમાન સમયમાં જ્ઞાનાનંદ છો, નિત્યાનંદ છો, એમ જે કહેતા પૂર્ણ પૂર્ણાનંદ છો, એ વર્તમાન લેવું છે, એક સમય એટલે વર્તમાન સમય લેવો છે, એ અવલંબનભૂત વિષય હોવાથી એને એને કારણ બનાવ્યું, અને એને ત્યાં દ્રવ નહીં કહેતા, પર્યાય કહ્યું.
પર્યાય
દ્રવ તો ત્રિકાળી છે, દ્રવ છે એ ત્રિકાળી છે, અને એનો ભેદ કર્યો માટે એને પર્યાય કહી, ભેદમ એથી એથી પર્યાય, એને ભેદ કર્યો માટે એને પર્યાય, પર્યાય એટલે ઉપાધિ એમ નથી લેતા, સ્પષ્ટ
કર્યું
ટીકાકાર, સ્પષ્ટ કરે છે કે પરિસમંતાત ભેદમ એથી પર્યાય, ચારે બાજુથી એનો ભેદ કરી નાખ્યો, અનાદિને અનંત પણ એ લક્ષમાં એ વખતે ન લીધું, સીધું વર્તમાન લીધું, એટલે એને ત્યાં કારણ પર્યાય કહી દીધી, ભેદ પાડીને પર્યાય કહી દીધી. ખરેખર પહેલી પર્યાયનો ત્યાં વિષય નથી ચાલતો. વર્તમાન દ્રવ્ય લઈ લીધું, જે દ્રવ્ય છે એ વર્તમાન દ્રવ્ય લઈ લીધું, અને જ્યાં વર્તમાન લીધું ત્યાં સીધું અવલંબન આવ્યું. અવલંબન આવ્યું, સીધી અહીંયા પર્યાય શુદ્ધ થઈ
ગયું.
અવલંબન લેનાર પર્યાય સીધી શુદ્ધ થઈ જાય. એ બહુ અનુભવથી ખોલેલી વાત છે. શાસ્ત્રમાં વાંચીને સમજી જાય એવી વાત નથી. ગુરુદેવ બહુ અનુભવથી ખોલેલી વિષય છે, અને એને પૂજિત પંચમ ભાવ પરિણતિ કહી છે.
પૂજિત પંચમ
એ પર્યાયને, કારણ શુદ્ધ પર્યાયને, ખાલી કારણ શુદ્ધ પર્યાય એટલું જ નામ નથી આપ્યું. આચાર્ય દેવે ત્યાં મુનિરાજ છે મહિમા કર્યો છે. પૂજિત પંચમ ભાવ પરિણતિ, દરેક વર્તમાનની અંદર દરેક આ સ્થિતિ ઊભી છે. પ્રત્યેક વર્તમાનમાં આ સ્થિતિ ઊભી છે દ્રવ્ય, પ્રત્યેક વર્તમાનમાં કારણ ઊભું છે. એની ધારા લીધી, વર્તમાન 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 કરીને ધારા લીધી અને એને નમસ્કાર કર્યા.
પૂજિત પંચમ,
પૂજિત પંચમ ભાવ પરિણતિ છે. પંચમ ગતિના કારણભૂત એવી આ પૂજિત પંચમ ભાવ પરિણતિ છે. પંચમ ભાવ લઈ લીધું, ચાર ભાવ તો કે છે, આ પંચમ ભાવ લઈ લીધું. ગુરુવારની ચર્ચામાં લઈ સોળ સત્તર નું વર્ષ છે ને, કાઢી રાખ્યા આત્મ કાઢી
રાખ્યા.
પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને અનાત્મા કર્યો છે એટલે આશ્રય કરવા માટે એનો નિષેધ કર્યો છે. અથવા અનુભવનો વિષય હોવા છતાં એને ગૌણ કરાયો છે, અને શ્રદ્ધા અથવા દ્રષ્ટિ તો એની સામે પણ જોતી નથી. એક સમયની પર્યાયને એ સ્વીકારતો જ નથી. આત્મા તરીકે એને કારણ પરમાત્માને સ્વીકાર્યો છે, આ સિવાય દ્રષ્ટિ કોઈને સ્વીકારવા તૈયાર નથી. એવું કોઈ દ્રષ્ટિનું પોતાનું પરિણામ વિશેષ છે કે જેને સ્વીકારે એને સ્વીકારે, બીજાની સામે જોવે
નહીં.
કારણ પરમાત્માનો પત્તો લાગ્યો જ્ઞાનમાં, દ્રષ્ટિએ પડખું ફેરવું, ઊંધેથી એ સીધી થઈ અને એને પોતાના પરમાત્માને પરમાત્મા તરીકે સ્વીકારી લીધો, પરમ ઉપાદેય તરીકે સ્વીકારી લીધો. હવે એને જે એનું સર્વસ્વ હતું તે મળી ગયું. હવે એને કંઈ જોઈતું નથી, કેમ કે પોતે તો શુદ્ધ સમ્યક દર્શન કરે છે, પરિણમી ગઈ. એટલે એને પોતાના કંઈ કરવાનું રહ્યું નહીં નવીન.
બરાબર.
અને સામે વિષય એનો પૂરેપૂરો પૂરેપૂરો મળી ગયો, સર્વસ્વ મળે, ક્યાંય એને કંઈ લાવવા કાઢવાનું રહેતું નથી. ત્રિકાળી પરમાત્મામાં કોઈ અવગુણ નથી કે એને કાઢો. ગુણ બધા ભરચક ભરેલા હોવાથી કોઈ ગુણને લાવવો એ પ્રશ્ન નથી. અને મોક્ષ કરવો એવું ત્રિકાળી વિશે ભ્રાંતિગત પણ ક્યાં થતું નથી, કેમ કે બંધાયો નથી અને મોક્ષ
કેવો.
એટલે મારો મોક્ષ કરવો એવું દ્રષ્ટિમાં આવે તો એ ભ્રાંતિગત પણ આવે છે. ભ્રાંતિ છે, એ નવી ભ્રાંતિ છે. દ્રષ્ટિના વિષયને તો, શ્રદ્ધાના વિષયને તો મોક્ષ કરવા પણ પ્રશ્ન જ નથી. એને મોક્ષ કરવો એવી નવી ભ્રાંતિ હોય જ નહીં, એ તો નવી ભ્રાંતિ એક છે. કેમ કે એ તો પહેલેથી જે છે એ છે, કારણ પરમાત્માને વિશે કઈ કરવાનું રહેતું નથી. એ એનું સ્વ છે અથવા એ એનું સર્વસ્વ સ્વ છે.
કામ તો ખાલી વસ્તી બદલવાનું કહ્યું આપણે, જ્ઞાન છે ત્યાંથી ઉઠાવવાની
વસ્તી નથી. એક વાર ઓળખી લઈએ, કારણ પરમાત્માનો નિર્ણય કરી લઈએ, એક વાર ઓળખી લઈએ, નિશ્ચય થાય અને ભાવ પાસે એટલે શ્રદ્ધા ઊંધી રહી શકશે નહીં. એની શ્રદ્ધા ઓળખાણના કાળમાં ઊંધાઈની શક્તિ એની તૂટી ગઈ, દર્શનમાં બંધ થઈ ગયો, રસ કપાઈ ગયો અને એ સવય થઈ જશે. બસ આપોઆપ બુદ્ધ પરિણમન, જ્યાં શ્રદ્ધાનું સવળું થયું કે અનંત ગુણનું પરિણમન આપોઆપ સવળું થવા માંડશે. મોટો ફેરફાર દ્રવ્ય શુદ્ધત્વ રૂપે પરિણમવા લાગે છે. નારકીમાં જાય નિર્જરા કરે, સમ્યક દર્શન થયા પછી પૂર્વ ભાવને કારણે નારક નરકની દશામાં બાર બહારથી નરકમાં જાય, અંદરથી તો જ્યાં છે ત્યાં છે, નિર્જરા ચાલે છે, બરાબર પણ એને નિર્જરા થાય છે એમ કહેવામાં આવે છે. શું કારણ છે કે એનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપે પરિણમવા લાગે છે. આખું દ્રવ્ય જાણે શુદ્ધતાના પરિણમનશીલ થઈ ગયું, એટલે એના પરિણમનની જે ઢળક છે, વલણ છે, આખું ફરી ગયું અને ઉત્તરો ઉત્તર શુદ્ધતાને આપોઆપ જ જાણે પરિણમે છે. કંઈ કરવું પડતું નથી ને આપોઆપ
પરિણમે,
કેમ અત્યારે મિથ્યાત્વ કરવું પડતું નથી, કરવું પડે છે, કરતા બુદ્ધિ સહજ જ થાય છે, એમ રાગાદી સહજ જ થાય છે, એમ વિતરાગતા પણ સહજ જ થાય છે. અંદરમાં શેનો આધાર લીધો છે એના ઉપર એ પરિણામ વર્તે છે. શુદ્ધતા વધતી જ જાય છે, શુદ્ધતા થયા જ કરે છે, એને શુદ્ધિની વૃદ્ધિને ત્યાં ભાવ નિર્જરા કરે છે, સામે કર્મ નાક્ષયને દ્રવ નિર્જરા કરે છે. પણ એ ચાલુ હોય છે, સમયે સમયે ત્યાં ચાલુ રહે છે. એવું કોઈ વસ્તુનું સ્વરૂપ છે.
દેવાદિદેવ જય મંગળ.